પરિણામી તત્વ કહેવાય परिपूर्ण शुद्धता भरेली छे ज्ञान आनंद सुख थी भरेलो एक चैतन्य परमात्मा निश्चय द्रव्य प्रत्येक समय विराजमान छे એ નિશ્ચયના દ્રવ્યમાં જે વ્યવહારના દ્રવ્યોમાંથી પર્યાય કહેવામાં આવે છે એ વ્યવહારના દ્રવ્યોમાંથી પર્યાયમાં વર્તતા જે મોરા દ્વેષ અને ભાવો છે એનો સર્વથા અભાવ છે એવી કોઈ એક ચૈતન્ય લક્ષ્મી પોતાનું સુખનું સરોવર આનંદ નો કંદ એવી કોઈ ચૈતન્ય વસ્તુ એની પાસે અનાદિથી બચી ગઈ છે. વિભાવ રૂપે પરિણામન અનાદિથી નિરંતર ચાલતું હોવા છતાં એ વિભાવ રૂપી પરિણામન મારા માનવા પણ મિથ્યાત્વમાં ચાલતું હોવા છતાં એનાથી જુદી કોઈ વસ્તુ કે જેમાં વિભાવ કે મિથ્યાત્વ છે જ નહીં એવી એક ચૈતન્ય સત્તા એવી કોઈ ત્રિકાળ સત્તા પરિપૂર્ણ સત્તા એકરૂપ સત્તા અખંડ સત્તા નિત્ય સત્તા વેદ સત્તા મુખ્ય સત્તા એવી કોઈ જાજવે ને માન વસ્તુ એવી એક સુખના સરોવર રૂપી વસ્તુ પોતાની પાસે બચી ગઈ છે. એની કિંમત આંખતા જ એને આવડી જાય છે. એને ખ્યાલમાં આવી જાય કે મારી વસ્તુમાં કઈ બગાડ નથી થતો, કઈ ઘસારો નથી થતો. પરિણામની સ્થિતિ પરિણામમાં બહિર્લક્ષે મોરાદ્વેષ રૂપી અજ્ઞાનની ચાલતી હોવા છતાં એક એવી વસ્તુ બચી ગઈ છે. એ વસ્તુ છે એજ હું છું ખરે. મારું અસ્તિત્વ એટલું જ છે. જે બીજી પર્યાય અપેક્ષાઓ છે એ પર્યાય અપેક્ષાઓનું જ્ઞાન બરાબર કરે કે અત્યારે મારી દશામાં આવું પરિણામ છે, મારી દશામાં મોરા દ્વેષની પ્રવૃત્તિ છે, પણ એ પ્રવૃત્તિના સમયે એક નિવૃત્ત સ્વભાવી પરમાત્મા એની પાસે વિદ્યમાન છે. હાલ છે શું કે જે પ્રવૃત્તિરૂપ દશાઓ છે એને તો જીવ બરાબર ઉર્જોપણે વિચારમાં લે છે, એનું જ્ઞાન પણ કહી રાખે છે, એની સમજણ પણ કહી રાખે છે કે જો અત્યારે આવો અપ્રશસ્ત રાગ થયો, અત્યારે આવો પ્રશસ્ત રાગ થયો, અશું બને શું અપ્રશસ્ત, અત્યારે આ પ્રમાણે મારી પ્રવૃત્તિ ચાલી રહી છે, ત્યારે જ્ઞાનમાં આવી રીતે વિષયો ગોઠવાઈ જાય છે, એ બધી પ્રવૃત્તિમાં એને ખ્યાલમાં આવી જાય છે. પણ એનાથી કોઈ એક જુદી ચૈતન્ય સત્તા છે કે એવી સત્તા એવી ને એવી બચી ગઈ છે. જયારે એની દ્રષ્ટિ કરે છે ત્યારે એ લખન આપે છે. એવી કોઈ સત્તા એના માટે પરિપૂર્ણ વિદ્યમાન પડેલી છે. એના જ્ઞાન શ્રદ્ધાનો અભાવ આનાથી જીવને વર્તી ગયો છે અને પર્યાયના જ્ઞાન શ્રદ્ધાનો નિરંતર સદભાવ વર્તી ગયો છે. આ કહે છે ને કે સરોવર કાંઠે મૃગલા તરસાય, સરોવરને જોયું જ નહીં કાંઠે ઉભા ઉભા, એવું ચૈતન્ય સરોવર છે, એવો ભગવાન આત્મા વિદ્યમાન છે, એવો અવિનાશી તત્વ વિદ્યમાન છે, પર્યાયો તો નાશવાન છે. એ સમયનું આયુષ્ય લઈને જન્મે છે, એનું આયુષ્ય જ એક સમયનું છે અને આ ત્રિકાળ નિમિત વસ્તુ એને કોઈ આયુષ્ય જ નથી હોતું, એ અનાદિ અનંત એક રૂપિય છે. એવું કોઈ અવિનાશી તત્વ બચી ગયું છે. નાશવાર પર્યાયો ખ્યાત કરે, ઉપર ખ્યાત કરે, એ ખ્યાત કરે, ઉપર ખ્યાત કરે, એ ખ્યાત કરે, જાણનાર જૂતો ને જૂતો રહ્યા, એવી જાણનાર ચૈતન્ય વસ્તુ પોતે છે. જેને ભૂલી ગયો છે, ગુરુદેવ એને યાદ કરે છે. તું ભૂલી ગયો છે, મોરાજ વિસ્તારો કહી ગયો છે, આને ભૂલી ગયો છે. ગુરુદેવે કીધું કે તમે તેટલી સુદભાવની પ્રવૃત્તિ કરતો, તમે તેવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુદભાવ ચાલતા હો, અને જ્યાં સુધી સુદભાવ મારા સુદભાવ નો કરતા હું, આજે મને આવો સુદભાવ આવ્યો એવી વૃત્તિ સુદભાવ તરફ ચાલે છે, એ વૃત્તિ છે એમના મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ નિરંતર માંથી ચાલી રહ્યું છે. એ વૃત્તિમાં કે આ ભાવ ચાલે છે એનાથી મારો કોઈ નિરંતર કાયમી ભાવ જુદો છે, એવી અનાદિરંગ સત્તા એકરૂપ બચી ગઈ છે. એવું જાણનાર તત્વ વિદ્યમાન છે, એકરૂપ તત્વ વિદ્યમાન છે, નિર્લેપ તત્વ વિદ્યમાન છે, લેપત નિર્લેપ એવી કોઈ વસ્તુ છે. એ વસ્તુનો જ્યાં સુધી એને વિકલ્પાત્મક દશામાં પણ વિચાર નથી આવતો, વિચાર બધાએ વિચાર કરવો કે આખા દિવસમાં કેટલી વાર શુદ્ધ તત્વનો વિચાર આવે છે અને કેટલી વાર પરિણામનો વિચાર. નિરંતર ચાલશે પરિણામ નો વિચાર, પણ પરિણામ થી જુદો અપરિણામી તત્વ છે એનો વિચાર પણ બહુ અલ્પ સમય આવે છે, એટલે માત્રા બહુ ઓછી પડે છે. જ્યાં સુધી એ માત્રા ઓછી પડે છે ત્યાં સુધી એનું બહુમાન નથી આવતું, એનું બહુમાન નથી આવતું ત્યાં સુધી વૃત્તિ જગત જતી જ નથી, બીજી તરફ વૃત્તિ જાય છે. એટલે એવી સ્થિતિ એનાથી ચાલે છે. એવી વાત જો આમાં પૂજ્ય ગુરુદેવજીએ ખૂબ સુંદર વાત કહેલી, આપણે તો બધાએ સાંભળીએ બધાને ખબર હોય, પણ છતાંય કોઈ કોઈ વાત એવી હોય છે કે એના ઉપર જો ફોકસ કરવામાં આવે તો એને ખબર પડે કે કેવું મિથ્યાત્વ અનાદિનું ચાલી રહ્યું છે અને એ મિથ્યાત્વ કેવી રીતે જાય અને એના માટે મારે શું પુરુષાર્થ કરવો જોઈએ. એવી કોઈ અપૂર્વ વાત પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર વારંવાર કરતા હોય છે. પેજ નંબર છે 426 નંબરના પેજ ઉપર છે, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ મોહ કર્મ કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપને રસસો ભર્યો અનાદિ એક હું મોહ કર્મ મમ નાહી બ્રહ્મ કૂપ હૈ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. મોહ કર્મ મારો રૂપ નથી, મોહ કર્મ મમ નાહી બ્રહ્મ કૂપ હૈ, તો બ્રહ્મણા નો કુવો છે મોહ કર્મ મિથ્યાત્વ બ્રહ્મણા નો કુવો, અને શુદ્ધ ચેતના સિંધુ એટલે જ્ઞાયક પરમાત્મા ધ્રુવ પરમાત્મા ભૂતાર સ્વભાવ ચૈતન્ય સત્તા એ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ. દરેક જીવનું રૂપ આવું છે શુદ્ધ ચેતના. મોહ કર્મમાં મિથ્યાત્વની જાળમાં અનાદિથી ફસાઈ ગયો છે.
ગુરુદેવનો વિસ્તાર એવો કે વસ્ત્ર છે કીધું
શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ છે. જે ઓલો કૂપ છે બ્રહ્મણાનો, આ રાગ મારો મારો આમ બ્રહ્મણા થઈ ગઈ છે તને પ્રશસ્ત તો છે ને.
બીજો પેરેગ્રાફ છે, બીજો
પ્રશસ્ત તો છે ને, શુભ તો છે ને. શ્રોતા એમ કે છે કે અશુભ થી તો બચ્યા છે.
જુઓ
એ તો ખોલાવવા માટે કહેતા હોય, શ્રોતા તો અભ્યાસ થી અશુભ થી તો એટલો બચ્યો છે ને શુભમાં આવ્યો. ગુરુદેવ નો જવાબ જુઓ, અશુભ થી બચ્યા છે પણ મિથ્યાત્મ છે ત્યાં અશુભ થી બચ્યો જ નથી. જ્યાં સુધી મિથ્યાત્મ ચાલુ છે, મારા પણ માનવાનું ચાલુ છે, ત્યાં સુધી અશુભ થી ક્યાં બચ્યો છે? મિથ્યાત્મ પોતે અશુભ છે, એનાથી બચ્યો ક્યાં છે? અને અશુભ ને મારું માનીને છોડે છે, એ અશુભ ને મારું માનીને છોડવું એમના તો મિથ્યાત્વ છે, અને શુભ ને મારું માનવા માટે અશુભ ને છોડે છે, તો સુખને મારું માનવું એ પણ મિથ્યા છે. સુખને અસુખ છોડવાનો પ્રયત્ન કેમ ચાલે છે જીવને? એને કેમ દેખાય છે કે આત્મા શુભ અશુભ રૂપ થઈ ગયો છે, આત્મા શુભ અશુભ ભાવ રૂપ થઈ ગયો છે એમ એને વાંચે છે, એટલે એને છોડવાનો પ્રયત્ન કરે છે. જો એને ખ્યાલ આવી ગયો હોય કે પર્યાયમાં શુભ અશુભ ભાવ છે અને ત્રિકાળી દ્રવ્ય એનાથી નિર્લેપ છે, તો પછી એને એને છોડવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એને ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે. ગુરુદેવ પુરુષાર્થની વ્યાખ્યા કરી દીધો ના એમ કીધું, ગુરુદેવ એમ કીધું કે ધર્મ પુરુષાર્થી અને લક્ષ્મી પૂજ્ય મહાસિદ્ધાંત. બહારની ભૂળ, બહારના સંયોગો એ પહોંચી જાય કરે, કારણ કે એ બેને સંબંધ છે. અને પુરુષાર્થ ખરેખર પુરુષાર્થ થી આત્માની પ્રાપ્તિ, અનાદિથી જીવ ઉલટું કરે છે. સંયોગમાં એનો પુરુષાર્થ, શુભ ભાવમાં એનો પુરુષાર્થ, બાહ્ય સંયોગમાં એનો પુરુષાર્થ, અને અંદર ધર્મમાં કે હું પુરુષાર્થ કરું છું પણ યોગ્યતા અત્યારે નથી, એને પૂર ઉપર છોડે છે. બહુ ચેતવા જેવું છે. ગુરુદેવની એક એક વાતો હોય છે, સમજી ગયો કે એ સાંભળે ને ત્યાં અમૃત નો અટકાર આવવો જોઈએ, એવી વાતો છે ગુરુદેવ. આમ સામાન્ય લાગે, રોજ સાંભળતા હોય ને એટલે વિદ્યાર્થવાની શુભભાવની સામાન્ય લાગે, રોજ ખબર પડી ગઈ છે કે વિદ્યાર્થવાને શુભભાવ પર્યાયમાં થાય છે અને ત્રિકાળી દ્રવ્ય એનાથી જુદું છે, એ તો બધાને મિત્ર પાત્ર ખ્યાલ આવી ગયો છે. છતાંય એનું આંતરિક જોર ત્રિકાળી દ્રવ્ય ઉપર જાતું નથી. જ્યાં સુધી અહંપૂર્વકનું જોર ત્યાં ન ચાલે ત્યાં સુધી ઓલા ભાવમાં એની બુદ્ધિ કામ ભેગા છે. તો પ્રવૃત્તિ છોડવાની વાત નથી. તમને શુદ્ધ ભાવ આવે છે, એ શુદ્ધ ભાવ જ આવવો જોઈએ, એવું કોઈ કરી નથી. આવવા એટલે આવે, એ મારો નથી, મારું ચૈતન્ય સત્તા મારી છે એવું વેદનાને કહેવું. જો વેદનાની પ્રવૃત્તિ ન ચાલે તો એનો મતલબ એમ છે કે વેદનાન જ ચાલતું હોય, આટલી જ વાત છે. એવું આમાં આમાં ઘણી ચર્ચાઓ એવી આવે છે, ખૂબ સુંદર ચર્ચાઓ હોય છે. હવે આપણે આપણી જે 14મી ગાથા ચાલે છે, સમયસર પરમાનંદની 14મી ગાથા, એના ઉપર આપણે ચાલે છે. ગઈકાલે આપણે જે ચર્ચા ચાલેલી આપણે પરસ પર લીધેલો કાલે, અને રાત્રે એ પરસની ચર્ચા થઈ ગઈ, 14મી ગાથા બી ચાલુ થઈ ગઈ. 14મી ગાથા જે છે એ 14મી ગાથા મિથ્યાદર્શન જીવનું કેવી રીતે જાય અને સમય દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટે 14મી ગાથાનો જન્મ થયો છે. 14મી ગાથા એટલી બધી અપૂપ છે, એમાં આખી આખી વિધિ બતાવી છે. વિધિ પાંચ બોલ લીધા છે, પાંચેય બોલમાં દ્રવ્ય પર્યાયની સ્થિતિ બતાવે છે. કારણ કે સ્વરૂપ જ એનું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, અર્થ તો એનામાં છે નહીં, બાહ્ય વસ્તુ તો એનામાં છે નહીં, પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તો વિદ્યમાન છે. એમાંથી એને નક્કી કરવાનું છે કે દ્રવ્યની સ્થિતિ શું છે, પર્યાયની સ્થિતિ શું છે, અને મારી ખરેખર વૃત્તિ ક્યાં છે. આ વાત છે. દરેક બોલમાં એ ચર્ચા આવે છે, દરેક બોલમાં દ્રષ્ટાંતિ સિદ્ધ કરે છે, એ દ્રષ્ટાંતિ સિદ્ધ કરીને એના ઉપરથી સિદ્ધાંતમાં લઈ જાય છે, અને સિદ્ધાંતમાં લઈ જઈ અને ખરેખર સિદ્ધાંતમાં પરિણમતી વસ્તુ અને અપરિણામી વસ્તુ બે વસ્તુ વિદ્યમાન અત્યારે વર્તમાનમાં જીવ પાસે છે, એમાં એને ક્યાં લક્ષ્ય કરવું અને ક્યાંથી લક્ષ્ય છોડવું, આ આખી 14મી ગાથામાં ભાવ આવે છે. 14મી ગાથા એનો પરસ પણ આપણે જે 10મો પરસ લીધો હતો, એ પરસમાં આખો 14મી ગાથામાં સાર મૂકી દીધો છે. એને એવું કીધું કે ભાઈ આત્મ સ્વભાવ પર ભાવ જન્મ, આત્મ સ્વભાવ કેવો છે, પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્યના નિમિત્ત થતા પોતાના વિભાવિક ભાવો એનાથી જુદો આત્મસ્વભાવ છે એ જ આખી ચૌદમી ગાથાનો વિષય છે. અહીંયા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના વિભાવ ભાવો છોડાવે છે. પર્યાય છૂટતી નથી સમજજો. વિભાવ ત્યાં છૂટી જાય છે પર્યાયમાં, ત્યાં પર્યાયમાં સ્વભાવની પ્રગટતા થઈ જાય છે અને એ સ્વભાવની પ્રગટતા થાય છે એ પર્યાય તો દ્રવ્ય સાથે અનન્ય થઈ જાય છે. વિભાવની પર્યાયથી રહિત આત્મા છે એવો આત્મા જ્યાં દ્રષ્ટિ જ્ઞાનમાં આવે ત્યાં જ એ પર્યાયમાં વિભાવ નીકળી કે એ પર્યાય દ્રવ્યથી સહિત થાય ત્યાં સ્વાભાવિક પર્યાય થઈ જાય છે. પર્યાય છૂટતી નથી, પર્યાય નીકળી નથી જતી. પર્યાયમાં બે પ્રકારના ભાવો ચાલે છે. એક પર્યાયમાં વિભાવ પુરુષ ચાલે છે પરમાલક્ષે અને એક પર્યાયમાં સ્વભાવ પુરુષ પરમાલક્ષે ચાલે છે. સ્વભાવ પુરુષ પરમાલક્ષે ચાલે છે તો જ્ઞાની ન હોય પણ એ વિભાવ છૂટે ત્યારે સ્વભાવ પુરુષ ચાલુ થઈ જાય. તો એક પર્યાય પર્યાયનો નિષેધ કરવામાં જયારે આવે કે દ્રવ્યમાં પર્યાય નથી એવો દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે ત્યારે તો પર્યાય માત્ર નો અભાવ છે. અને કોઈ પણ પર્યાય અશુદ્ધ પર્યાય હોય, શુદ્ધ પર્યાય હોય, સામાન્ય પર્યાય, કોઈ પણ પર્યાય એટલે કે ઉત્પાદે ત્રિકાળી દ્રવ્યમાં નથી એવી કોઈ અપરિણામી દ્રષ્ટિના વિષય રૂપ ત્રિકાળ સત્તા મારી મોજી છે એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. જે અવધ સ્પષ્ટ કીધો, જેને અનન્ય કીધો, જેને નિયત કીધો, જેને અવિશેષ કીધો અને જેને અસંયુક્ત કીધો એવો એકમાત્ર દ્રષ્ટિનો વિષય છે. એ એકમાત્ર દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ ક્યારે જાય એ બહુ મૂળ વાત છે. દ્રષ્ટિનો વિષય તો એવો જ છે, એના અસ્તિત્વથી કઈ ફાયદો નથી. એનું અસ્તિત્વ તો અનાદિથી નિકળતા એવું અસ્તિત્વ, એનું અસ્તિત્વ ગ્રહણ, અસ્તિત્વ ગ્રહણ થાય, અસ્તિત્વમાં અહમ થવું, આ અસ્તિત્વ કે હું છું એવી અભિપ્રાયમાં એની વૃત્તિમાં એવું પરિણમન થવું. જ્યાં સુધી એવું પરિણમન ન થાય ત્યાં સુધી વિભાવ રૂપી પરિણમન ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે આમાં ચૌદમી ગાથામાં એક દ્રવ્યની સત્તા, એક પર્યાયની સત્તા, પર્યાયમાં થતા વિભાવ ભાવો, વિભાવ ભાવોથી છૂટી અને એ વિભાવ ભાવો પર્યાયમાં ચાલતા હતા ત્યાં એ પર્યાયમાં જ્યાં દ્રવ્યના સ્વભાવનો ખ્યાલ આવે ત્યાં એ પર્યાય શુદ્ધપણે પરિણમીને દ્રવ્ય સાથે પ્રથમથી અનન્ય થઈ જાય છે. એ અનુભૂતિને પણ આત્મા કહેવામાં આવે છે. કે અનુભૂતિ તો પર્યાય છે તો કે ત્યારે અનુભૂતિ ને આત્મા એવા કોઈ ભેદ નથી હોતા. એટલે ત્યાં પર્યાય કોણ, દ્રવ્ય કોણ, ગુણ કોણ, અનુભૂતિમાં જો એમ વિચાર આવે કે આ મારી પર્યાય મારા દ્રવ્યનો અનુભવ કરે છે તો ત્યાં અનુભૂતિ નથી હોતી. એની ચર્ચા આ ચૌદમી ગાથામાં ચર્ચા આચાર્ય ભગવાનની ભૂમિકા છે. જો આપણે શરૂઆત કરેલી કાલે એની ચૌદમી ગાથાની નિશ્ચયથી અબલ અસ્પષ્ટ ટીકા છે એની, અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ એ શુદ્ધ નહીં છે અને એ અનુભૂતિ આત્મા જ છે એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. ગાથાનો અર્થ કાલે આપણે જોઈ લીધો હતો કે જેને આત્માને અબલ સ્પષ્ટ મંદ રહી અનન્ય અન્યપણા રહી ચરાચરતા રહી નિયત અવિશેષ વિશેષ રહી અસંયુક્ત અન્યના સંયોગ રહી એવા પાંચ ભાવ રૂપે કે છે તેને શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. નિશ્ચયથી અબલ અસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે અને તે અનુભૂતિ એ આત્મા જ છે એ રીતે આત્મા એક જ પ્રકાશમાં છે. હવે આમાં એક 140 નંબરનું પેજ છે, 140 નંબરનું પેજ રાખજો. 140 નંબરના પેજ ઉપર ગુરુદેવશ્રીએ આ શુદ્ધ નહીં ઉદય કેવી રીતે થાય છે શુદ્ધ નહીં એ વિષય એના જે ગુરુદેવ શ્રી દીધો છે એ જરા આપણે જોઈ લઈએ. 140માં પેજ ઉપર શરૂઆતથી ચાલુ થાય છે કે જૈસા ઉસકા ધ્રુવ સ્વરૂપ હૈ અતિન્દ્રિય અનંત ગુણ કા પિંડરૂપ સ્વરૂપ સૂક્ષ્મ વિષય હૈ એ વિશેષ કહેગા 14-15 ગાથા મેં જો આત્મા મેં અસંખ્ય પ્રદેશ હૈ ઉસમે દરેક પ્રદેશ ઉપર પર્યાય અહીંયા ત્રિકાળી દ્રવ્ય અને એની પર્યાયની ચર્ચા 14 ગાથામાં આવવાની છે. એના ઉપોદગાથમાં પૂજ્ય ગુરુદેવશ્રી દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ કેવું છે એનો ખુલાસો બતાવે છે. દ્રવ્યનું સ્વરૂપ કેવું અને પર્યાયનું સ્વરૂપ કેવું એનો ખુલાસો બતાવે છે. આત્મા મેં અસંખ્ય પ્રદેશ છે. આત્મા કહો છે અસંખ્ય પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ એટલે આમ ત્રિકાળી દ્રવ્ય છે ને એમાં પ્રદેશો આમ પથરાયેલા છે. એ પથરાયેલા પ્રદેશો છે એમાં પ્રત્યેક પ્રદેશ ઉપર જો અસંખ્ય પ્રદેશ છે ઉસમે દરેક પ્રદેશ ઉપર પર્યાય છે. પ્રત્યેક પ્રદેશ ની ઉપર પર્યાય છે. દરેક પ્રદેશ છે દરેક પ્રદેશ ઉપર પર્યાય છે. પર્યાય પ્રદેશ ની ઉપર પર્યાય છે. એ પર્યાય છે એ કેવી છે કે પ્રત્યેક સમયે ઉત્પાદ થાય છે બીજે સમયે વ્યય થાય છે. એ ઉત્પાદ કે ઉત્પાદ કે એટલે ત્યાં ભાવ પરિવર્તન રૂપ સ્થિતિ ચાલે છે. બે મહિના પેલો માર્યો ત્યારે આ ચર્ચા 142-144 સમજવા જેવો વિષય છે. આમાં આ વિષય સમજાય તો આખી 14 ગાથામાં જે દ્રવ્ય પર્યાયની ભિન્નતાની જે વાત આવે છે એ એકદમ જ્ઞાનમાં બરાબર અંદર કંડારાય છે. એવી છે અસંખ્ય પ્રદેશમાં એક એક પ્રદેશ ઉપર પર્યાય છે. એક એક પ્રદેશ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય અસંખ્ય પ્રદેશ છે અને એ પ્રદેશની ઉપર જ પર્યાય છે. પ્રદેશની ઉપર પર્યાયો છે એટલે કે ત્યાં એક પ્રદેશ ત્યાં ભાવ પરિવર્તન ઉત્પાદ ધ્યેય એવું ભાવ પરિવર્તન પ્રત્યેક સમયે આમ ચાલ્યા કરે છે. પ્રદેશ પ્રદેશમાં જે છે અને પ્રદેશની ઉપર ભાવ પરિવર્તન ચાલે છે. આ ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્ય તો એવું દેવું છે. હવે એ કહેવાય કે આ અસંખ્ય પ્રદેશ છે. ત્રિકાળી દ્રવ્યમાં ઉત્પાદ્ય આમ કહેવામાં આવે પણ આવી રીતે આમ ઉત્પાદ થઈ જાય છે જૂની પડી જાય પડી જાય અને પછી આમ જે થઈને અંદર જાય છે એવું સ્વરૂપ ત્યાં નથી. પણ જે આમ આખું અસંખ્ય પ્રદેશ જે આત્મા છે એ આત્મામાં આવી રીતે આ પર્યાય ઉત્પાદ થઈ એનો ભાવ ઉત્પન્ન થયો અને આ વ્યય થઈ આ ઉત્પાદ આ વ્યય આ ઉત્પાદ આ વ્યય એ દ્રવ્યને છોડ્યા વગર આ ઉત્પાદ થયો તો એને પ્રથમ કીધું આમ વ્યય થયો તો એને પરિણામ ભાવ આ ઉત્પાદ થયો તો એ પર્યાય પ્રથમ થયો આ વ્યય થયો તો એની પાછી વ્યય થઈને અંદર પરિણામ ભાવ એવી રીતે અસંખ્ય પ્રદેશ ઉપર પર્યાયો ઉપરમાં પ્રદેશથી ઉપરના ભાગમાં વિદ્યમાન છે. પર્યાય ચાહે તે પર્યાય અશુદ્ધ પર્યાય હોય ચાહે તે પર્યાય શુદ્ધ બને કોઈ પણ પર્યાય હો તેની સ્થિતિ નિરંતર અનાદિથી આવી રીતે ચાલી રહી છે. ઉત્પાદ ધ્યેય અને ધ્રુવ એવું નહીં. ધ્રુવના અસંખ્ય પ્રદેશ એવા નહીં. એના એક એક પ્રદેશ પર અનંત ગુણો એવા નહીં. પણ એ અનંત ગુણોમાં જે આ પર્યાયોનો ઉત્પાદ થયો અને પછી એ પર્યાયોનો વ્યય થયો તો એ પ્રત્યેક પ્રદેશ જે પર્યાયો ત્યાં ઉપરના ક્ષેત્રમાં વિદ્યમાન છે. અસંખ્ય પ્રદેશ હે ઉસમે દરેક પ્રદેશ ઉપર પર્યાય હે રાત્રિ કો પહાતા થોડા અસંખ્ય પ્રદેશ હે તો ઉપર ઉપર પ્રદેશ હે ને પર્યાય હે એસા નહીં. જો અસંખ્ય પ્રદેશ અંદર હે અંદર એટલે ત્રિકાળી દ્રવ્યમાં અસંખ્ય ઉસમેં ભી પર્યાય ઉપર હે અસંખ્ય પ્રદેશમાં પર્યાય ઉપર છે. એ અર્થ પર્યાયો ચર્ચા અર્થ પર્યાયો કોને કહેવાય કે ગુણોની પર્યાયો હોય એને અર્થ પર્યાય અર્થ પર્યાય અર્થ પર્યાય એટલે ગુણોની પર્યાય એ असंख्य प्रदेश की ऊपर 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 विद्यमान है, वृद्धि पर्याय ऊपर विद्यमान है, अंदर में पर्याय नहीं होती, अंदर में पर्याय प्रकट थवानुं मूल में सत्व बन्युं छे, पर्याय अंदर नहीं होती, पर्याय तो उत्पाद थाय बाहर आवे क्रिया जेमां थाय एने ज खरेखर पर्याय कहेवामां आवे छे। अंदर जे गुण सत्व रूपे पेला छे ए तो निष्क्रिय छे, એમાં કોઈ ક્રિયા નથી, એમાં ક્યાં કોઈ પરિણામ નથી, ત્યાં તો એકનો પરમ પરિણામી ભાવ ચૈતન્ય સ્વભાવ કહેલો છે, એ ચાહે દ્રવ્ય કહો કે અનંત ગુણોથી ભરેલું દ્રવ્ય કહો, એ આખો પરમ પરિણામી ભાવ સ્વભાવ છે, અને ઉપર ઉપર પર્યાયો છે એ ક્રિયાથી પર્યાયો છે, એ વર્તમાન ઉત્પાદ થતી પર્યાયો છે। આ ચર્ચા કરવાનું પ્રયોજન એ છે કે જે ચૌદમી ગાથામાં અવસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્તમાં દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાય એવા ભાગલા પાડીને જે ત્યાં સમજાવે છે, એ ભાગલા આવ્યા ત્યાંથી તો એ ભાગલા અહીંથી પડે છે। અહીંયા એની સ્થિતિ બતાવવામાં આવે છે કે પર્યાય કેવી રીતે જુદી છે અને દ્રવ્ય કેવી રીતે જુદું છે। અસંખ્ય પ્રદેશ અંદર હે ઉસમે ભી પર્યાય ઉપર હે, એ પર્યાય કો પ્રદેશ દીપ જો પર્યાય ઉપર હે, એ પ્રદેશ દીપ જો પર્યાય કી સમીપ મેં ધૂતા પડી હે, असंख्य प्रदेश का ऊपर ऊपर आप पर्याय है ऐसा नहीं, दरेक प्रदेश में पर्याय ऊपर है, दरेक प्रदेश में पर्याय ऊपर है, नो अर्थ कि प्रत्येक असंख्य प्रदेश में एक एक प्रदेश तमु जो तो एक एक प्रदेश ये अनंत गुण पथा है, अनंत गुण एक प्रदेश में नहीं, एक प्रदेश से एक गुण, બીજા પ્રદેશે બીજો ગુણ, બીજા પ્રદેશે ત્રીજો ગુણ, એમ નથી, દરેક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, પ્રત્યેક પ્રદેશથી ગુણો અનંત ગુણાત્મક આખું દ્રવ્ય જે છે એના અનંત ગુણો એક એક પ્રદેશે અંતર પથરાયેલા છે, આ પ્રદેશ જુઓ આ પ્રદેશ જુઓ આ પ્રદેશ જુઓ આ પ્રદેશ, પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો છે, જેમ કે તમે આમ પ્રદેશની કરતા આવી ગુણો તો એ આમ ગુણો પથરાયેલા છે, પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો હોય ને, એક પ્રદેશ હોય એના એક એક પ્રદેશે અનંત ગુણો પથરાય, કોઈ વસ્તુ આમ બની હોય પછી તેની ઉપર તમે કઈ લહેર હોય તો એ લહેરમાં જેટલી વસ્તુ એનો સંગ્રહ હોય એ દરેક પ્રદેશે આખી લહેર પથરાય છે, એમ એક એક પ્રદેશે અનંત ગુણો પથરાય છે, એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, એટલે અનંત ગુણોની અનંત પર્યાયો પ્રત્યેક પ્રદેશ
થોડું સૂક્ષ્મ લાગે ને તો સમજવાનો પ્રયત્ન કરો, યોગને સૂક્ષ્મ થોડો કરવો, ગુરુદેવ આપણને કઈ કહે છે ને એમાં ગુણો મર્મ છે, એને અહીંયા દસમા કળશમાં આ વાત કીધી છે, કારણ કે ચૌદમી કાથામાં એ વાત આવવાની છે, એટલે એની અહીંયા એને એને શરૂઆત અહીંયા કીધી છે। અસંખ્ય પ્રદેશ મેં દરેક થી પ્રદેશ ઉપર પર્યાય હે, ઉસકો અંદર ધ્રુવ જો ચીજ હે, પર્યાય કે સમીપ મેં અસંખ્ય પ્રદેશ મેં ધ્રુવ ચીજ હે, ઉસકો યહાં શુદ્ધ નહીં કહેને મેં આયા હે, એ શુદ્ધ નહીં કા વિષય કી દ્રષ્ટિ જે અંદર પર્યાય સારી પર્યાય અંદર મધ્ય મેં અસંખ્ય પ્રદેશ હે, ઉસકી ભી અંદર પર્યાય હે ઉપર, એ અંતર ધ્રુવ મેં પર્યાય કો ઝુકાના, અંદરમાં ધ્રુવમાં એ ઉત્પાદ થતી પર્યાયને ઝુકાવો, શુદ્ધ નહીં છે ને, શુદ્ધ નહીં જે કહેવામાં આવે ને, શુદ્ધ નહીં ના ત્રણ પ્રકાર પડે, શુદ્ધ નહીં ની ચર્ચા આવે છે, એક તો અહીંયા ત્રિકાળી દ્રવ્યોને શુદ્ધ નહીં કહે છે, શુદ્ધ નહીં ત્રિકાળી દ્રવ્યોને પણ શુદ્ધ નહીં કહેવાય, અગિયારમી ગાથામાં પણ શુદ્ધ નહીં ત્રિકાળી, પછી એક પર્યાય છે પર્યાય જ્ઞાનનો અંશ, જ્ઞાનના અંશને પણ શુદ્ધ નહીં કહેવાય, જ્ઞાનનો અંશ છે એને પણ શુદ્ધ નહીં કહેવાય, અને એ જ્ઞાનનો અંશ જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય તો એને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે, એવી રીતે શુદ્ધ નહીં ના ત્રણ પ્રકાર પડે છે। અહીંયા જે એમ કે છે ને ગુરુદેવ કે અસંખ્ય પ્રદેશ પે ધ્રુવ છી કે ઉસકો યહાં શુદ્ધ નહીં કહેને ના આયા, એ ત્રિકાળી જોડી રીતે, પછી એમ કે છે કે એ શુદ્ધ નૈકા વિષયની દ્રષ્ટિ જે અંદર પર્યાય સારી પર્યાય, તો એ શુદ્ધ નૈના વિષયની દ્રષ્ટિ એ દ્રષ્ટિ તો સમય તો સદી પર્યાય છે, પણ એનું જે જ્ઞાન થાય છે એ શુદ્ધ નૈ કહેવાય,
अध्ययन करेंगे आया आपकी आप पर्याय असंख्य प्रदेश द्रव्य पर्याय भिन्नता स्थिति बतावी एवं भिन्न पर्याय द्रव्य में झुकावा द्रव्य में अहम करवा तो असंख्य प्रदेश आखो आत्मा गुणात्मक है यहाँ अहम करता समय प्रसन्नी पर्याय शुद्ध नैविक पर्याय पर्याय दृष्टि का अवलंबन छोड़कर त्रिकाणी पर्याय की समीप में ध्रुव अनादि अनंत नित्यानंद प्रभु ये पड़ा है यहाँ आकर पर्याय को ले जाना सूक्ष्म विषय है भाई तब तो शुद्ध नहीं प्रकट होती है ये विषय जो आनंदवन प्रभु है वो पर्याय में प्रकट होता है समझ में आया जो पर्याय में एक समय की पर्याय अंश परलक्षी जो है उसको छोड़कर गणेश प्रदेश में पर्याय जो है ये पर्याय को अंदर में झुकने से आप बाह्य ऊपर का प्रदेश अंदर का प्रदेश सब प्रदेश सब प्रदेश ऊपर पर्याय है तो वो पर्याय को अंतर में ध्रुव में झुकने से शुद्ध नई प्रकट होती है शुद्ध नयनो उदय थे कीधु के शुद्ध नयी शुद्धात्मा ने के प्रकट करे के उदित करे ये मन कुछ उद्देश्य हो आप व्याख्या चौदमी गाथा चौदमी गाथा में एक आखी चर्चा ने चालू थे कि भाई आई रीते शुद्ध नयी उदय पाने से अपने 45 मिनिट कहवाई गाथा पूरी નિશ્ચયથી અવ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંખ્ય એવા આત્માની જે અનુભૂતિ છે તે શુદ્ધ નહીં છે અને એ અનુભૂતિ આત્મા જ છે એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે એટલે અહીંયા અનુભૂતિને પણ આત્મા કીધો છે કારણ કે અનુભૂતિ અને અનુભૂતિનો વિષય અનુભૂતિના કાળમાં જુદા રહેતા નથી જુદા ભાસતા નથી કોઈ પણ કર્તા કર્મ ક્રિયાનો ભેદ અનુભૂતિના સમયે જુદો ભાસતો નથી જો જુદો ભાષે તો અનુભૂતિ હોતી નથી જે સોગાનીજી થઈ ગયા એમને જયારે અનુભૂતિની ચર્ચા જયારે એમને લખી ત્યારે એને એના છેલ્લા 1.5 મહિનામાં 3 પત્રો લખ્યા 3 એ 3 પત્રોમાં અનુભૂતિની વાત કરતો એક શ્લોક બનાવ્યો એટલો બધો અદભુત શ્લોક બનાવ્યો કે જેની દ્રવ્ય દ્રષ્ટિની માસ્ટરી તમે પર્યાયની વાત કરો તો એ દ્રવ્ય ની વાત તમે એમ કે પર્યાય ધ્રુવ નું લક્ષ કરે છે ને તો કે હું તો ધ્રુવ જ છું એ દ્રવ્ય પર્યાયના ભેદ ને લક્ષમાં જ નથી એકલી દ્રવ્ય ની ચર્ચા એવા પુરુષ જેને એક રાતમાં બુદ્ધિ પૂર્વ્યો સ્ત્રીના પ્રવચનના નિમિત્તે એક રાતમાં સમય પ્રસંગ થયું તો બુદ્ધિ પૂર્વ્યો સ્ત્રીના પ્રવચન ની કેટલી મહત્વના છે કેટલી કિંમત છે એની એ તીર્થંકર વર્ગ ની દિવ્ય ધ્વનિ છૂટે છે એને સાંભળીને કોઈ જીવ એક રાતમાં પણ સમય પ્રસંગ ની પ્રાપ્તિ કરી શકે છે જયારે એને ખ્યાલ આવી જાય કે જ્ઞાન એટલે આત્મા જુદો ને રામ જુદો બસ એટલા માટે અનુભૂતિ થઈ ગઈ છે એવા સોનાની જે થઈ ગયા એને શ્લોક બને એવો શ્લોક બને આ અનુભૂતિ નો શ્લોક અનુભૂતિ ના ટાઈમે શું હોય અનુભૂતિ થાય ત્યારે શું થાય અનુભૂતિ નો વિષય અનુભૂતિ માં પકડાય ત્યારે અનુભૂતિ કેવી હોય એવું એને શ્લોક પૂછે શ્લોક પડાયો કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે કરતા કોણ કરતા આત્મા ક્રિયા સૈનિક જ્ઞાન ની ક્રિયા કર્મ જ્ઞાન ની ક્રિયા નું કર્મ કોણ આત્મા કે આત્મા નું કોણ કર્મ પર્યાય તો કે કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે કોઈ પ્રકારનો કરતા કર્મ ક્રિયાનો ભેદ ભાસતો નથી અકર્તૃત્વ શક્તિ આત્મા શક્તિ છે અકર્તૃત્વ શક્તિ 21મી શક્તિ એવી અકર્તૃત્વ 22મી અભોક્તૃત્વ 20મી અમૃતત્વ એવી શક્તિઓ અનંત શક્તિ નો ધણી પરમાત્મા છે તેને વાતતા છે અનંત શક્તિ નો સંગ્રહ કરીને બેઠો છે તો કે અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરેલી છે કરતા કર્મ ક્રિયા ભેદ નહીં પાસતું હે અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરેલી હે એટલે કે અકર્તૃત્વ શક્તિ તો મારી એવી ને એવી અખંડ પડે રહેલી છે કરતા કર્મ ક્રિયાના ભેદ ભાસતા નથી મને અને અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરેલી છે જાહી કે દોતેથી જ્ઞાનમાં એ લખી દીધે તારા જ્ઞાનમાં તું લખી દેજે આ વાત તું કરતા કર્મ ક્રિયાનો ભેદ અનુભૂતિના કાળમાં વાસતો નથી અને આ પરતું શક્તિ અખંડ રહી ગઈ છે યાહી કે દોતેથી જ્ઞાનમાં એ લખી દીજે યાહી કી લખમી તે અનંત સુખ કર્યો હે જે હું આ લખું છું તો મારામાં તો અનંત સુખ ભરેલું છે કર્મ ક્રિયા કોણ કરતા કોણ કર્મ કોણ ક્રિયા કરતા કર્મ ક્રિયા ભેદ નહીં પામતું હે અકર્તૃત્વ શક્તિ અખંડ રીતિ ધરેઈ હે યાહી કે પ્રવેશી જ્ઞાનમાં અહીં લખી દીધે યાહી કી લખની મેં અનંત સુખ ભર્યો હતો એને અનુભૂતિની ચર્ચા કરવા માટે આ શ્લોક લઈ દ્રવ્ય દ્રષ્ટિની પાછળની કરતા કર્મ ક્રિયાનો ભેદ નથી પાસતો એમ કે છે એમ નથી કેતા કે પર્યાય જુટી છે દ્રવ્ય ત્યારે એમ કે છે અનુભૂતિના કાળમાં કરતા કર્મ ને ક્રિયા કે જૂતું નથી હોતું પણ એ થઈ ગયું એને અનુભૂતિ કહેવા માંગે છે એની આ અનુભૂતિ જયારે થાય ત્યારે એમ કહેવાય કે અનુભૂતિ એ જ આત્મા અનુભૂતિ જો જુદી રહીએ એમ ગુરુદેવ ચર્ચામાં કેવળ જ્ઞાનની પર્યાય આત્માથી સર્વથા ભિન્ન છે સાઈ ભાવ છે એને પરદ્રવ્ય કીધો કીધું પરદ્રવ્ય એના માટે કીધું ત્રિકાળી દ્રવ્યનો મહિમા કરાવીને પર્યાયની દ્રષ્ટિ છો બીજું શું કામ કીધું કે સાઈ ભાવમાંથી નવી પર્યાયો પ્રગટ નથી એટલા માટે ત્રીજું સુકામ કીધું કે સાહિક ભાવ જે પ્રગટ થયો એ કદી ભેદરૂપ હતો નથી ભેદરૂપ એ તો પરદ્રવ્ય છે અને અભેદ થાય તો એ આત્મા છે જે પર્યાયનો ભેદ પડે તો એને પરદ્રવ્ય અને એ પર્યાયનો ભેદ ન પડે તો એ પર્યાય આત્મા થઈ જાય છે એ પર્યાયનો ભેદ કરીને એને પરદ્રવ્ય કહેવાનો વ્યવહાર ઉભો કેમ થયો ત્રિકાળી દ્રવ્યમાં વર્તમાન પર્યાયનો સર્વતા અભાવ છે ત્યારે જ પર્યાય અભેદ પ્રગટ થાય છે ત્રિકાળી દ્રવ્યનો પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયનો સર્વતા અભાવ છે એવું ત્રિકાળી દ્રવ્યનું બહુમાન આવે કે હું ત્રિકાળી દ્રવ્ય છું મારામાં પર્યાય નથી ત્યારે એ પર્યાય પ્રગટ થવું એનું નામ એમ કીધું આના કે અનુભૂતિ એ જ આત્મા છે શુદ્ધ નહીં કહો અનુભૂતિ કહો તે આત્મા જ છે તે અનાત્મા નથી વિકારી દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને અનાત્મા પણ કહેવાય પણ અનુભૂતિની જયારે ચર્ચા ચાલતી હોય ત્યારે અનુભૂતિ તે જ આત્મા છે એમ અહીંયા કે છે કે નિશ્ચયથી અનુભૂતિ તે શુદ્ધ નહીં છે અને એ અનુભૂતિ આત્મા જ છે એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે આવી સ્થિતિ અનુભવના કાળમાં જીવનું થાય છે પેલા તો આત્મા વિકારી દ્રવ્ય જુદો એના અસંખ્ય પ્રદેશ એમાં ને એમાં એના આનંદ ગુણો એમાં ને એમાં એની નિર્વિકલ્પ સત્તા એમાં ને એમાં એનું અપરિણમનશીલ તત્વ એમાં ને એમાં અને એના અસંખ્ય પ્રદેશમાં જે પ્રદેશ એક એક પ્રદેશે અનંત ગુણો અને અનંત ગુણોની અનંત પર્યાયનો ઉત્પાદ અને એ પર્યાયમાં એમ ખ્યાલ આવે કે અસંખ્ય પ્રદેશ ત્રિકાળી દ્રવ્ય હું છું ત્યારે અનુભૂતિનું જન્મ એ અનુભૂતિ થાય ત્યારે અનુભૂતિ અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બિલકુલ એમાં કોઈ ભેદ હોતો નથી અને જો ભેદ દેખાય તો એ સમયે અનુભૂતિ અને અનુભૂતિ હોય તો ભેદ દેખાય એવી કોઈ સ્થિતિનું વર્ણન આ 14મી ગાથામાં આચાર્ય ભગવાન કહેવા માંગે છે આખી વસ્તુને સમજાવી એ બધું સમજાવે શા માટે છે આચાર્ય ભગવાન જ્યાં 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 તારું એકત્વ અને અહમ ચાલે છે ને ત્યાંથી અહમ ઉઠાવવા માટે તને જો તને સમજાઈ ગયું હોય કે ત્રિકાળી દ્રવ્ય હું છું ને અહમ થઈ ગયું તારું તો તારે આની કઈ ખ્યાલ કરવાની જરૂર નથી તને ખબર પડી ગઈ કે આ તું શુદ્ધ આત્મા છું આત્મા છું ત્રિકાળ આત્મા છું ધ્રુવ સત્તામય આત્મા છું અને ખ્યાલ આવી ગયો પણ તને નથી ખ્યાલ આવ્યો એટલે તને વિસ્તારથી સમજ ખાલી ત્યાં બ્રહ્મા ચાલે છે, એવી ભ્રમણા નીકળી જાય અને તારું નિર્ભ્રમ સ્વરૂપ છે, તારું ચૈતન્ય સત્તા સ્વરૂપ 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 નિર્ગુણ સ્વરૂપ તારા નાશ બધામાં આવી જાય, સર્વ ભવિ આવી રીતે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી રીતે. Thank you.